सज्जतानो संग लावे खेती मरंग कार्यक्रम नंबर 145 प्रसारण तारीख 12 नवंबर 2009। હવામાનમાં આ ત્રિભુવનભાઈ અને રમાબેનની જેમ શિયાળુ પાક વાવવા કે રાહ જોવી એવી અવઢવમાં પડેલા અમારા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમાબેન, આ કુદરતને તો હું કેવું એ જ સમજાતું નથી. હજી ઠંડી તો બરાબર જામી નથી, ત્યાં કોણ જાણે ક્યાંથી વાદળ ચડી આવ્યા છે.
સાચી વાત, સના દિવસ રાતની ગરમી ઠંડી વચ્ચે તફાવત પણ કેટલો હે, જમીન આસમાન જેટલો.
આ વેલી હવારમાં ફળિયામાં ઠંડીમાં ટૂંટ્યું વળી જવાય એટલી ઠંડી, અને બપોરે ખેતરમાં પરસેવે રેબ જેબ થઈ જઈએ એટલી ગરમી.
સાચી વાત,
પાંચ હાથનો માણા થાકી જાય ત્યાં બાપડા તાજા ઉગેલા છોડનું તો ગજું જ નહીં.
તોય હજી શિયાળાની શરૂઆત છે, એટલે વાવી દીધેલા અને 15-20 દિવસના થઈ ગયેલા શિયાળુ પાકોમાં તો હાલ પૂરતી જીવાત કે રોગની બીક નથી. ત્રિભુવન કાકા, સવાલ છે એ ખેડૂતોનો જેમણે હજી ઘઉં ચણા કે તુવેર વાવ્યા જ નથી.
ભાઈ, મારું તો એટલું જ કહેવાનું છે કે હવે આટલું મોડું કર્યું છે તો બીજા 2-4 દિવસ ખમી ખાવામાં કઈ વાંધો નથી.
અને એમાં વળી આપણા નસીબ જોર કરતા હોય તો આ 2-4 દાડામાં માવઠું થાય ખરું હે, અને એટલે આપણે પિયત આપ્યા વગર જ વાવણી થઈ જાય.
એ તમે બિલકુલ સાચી વાત કરી રમાબેન. 2-3 દિવસ પહેલા મધ્યપ્રદેશ જતા પહેલા ડોક્ટર પરાશરાજી એ જ કહેતા હતા કે એવું થશે તો કુવા બોરમાં એકાદ પિયત તો બચી જશે, તો પાછળ પિયતની જરૂર પડશે ત્યારે એ પાણી કામ આવશે.
ઉમાબેન, પાણીની ગણતરી તો હોઉં પહેલી મૂકવી પડે એમ છે. આ મારા કેટલાય ભાઈબંધો એવા છે જેમણે બાપડાએ ઉભો કપાસ કાઢી નાખી ઘઉં વાવવાની તૈયારી કરી છે.
લો બોલો, એવું તે થોડું કરાય હે, મહેનત કરીને કપાસ ઉછેર્યો હોય અને હવે ખરા ટાંકણે જ કાઢી નાખવાનું.
એનું કારણ છે રમાબેન, ઘણા ખેડૂત મિત્રોએ વિચાર્યું હશે કે આ માવઠામાં સાથે જો પવન થશે તો આમે ફાલ ખરી જશે, એના કરતા જેટલા જીંડવા ફાટી ગયા છે એટલા વીણી નાખીએ અને જેટલામાં ઘઉં ને જીરું વાપા છે એટલો કપાસ તો કાઢી જ નાખીએ.
એ તો ઈથી આગળનું જોનારું. ઉમા બેન, અત્યારે ખેતી પ્રધાન ખુદ એમ કેતા હોય કે આ વરહે જોઈએ એટલો વરસાદ થયો નથી, એટલે ઘઉંનું વાવેતર ધારણા કરતા ઓછું થવાનું છે, અને આવા સંજોગોમાં ઉનાળામાં ઘઉંના ભાવમાં ભડકો થાય તો મોંઘા ભાવના ઘઉં બજારમાંથી લેવાનું તો ભારે પડી જાય.
તદ્દન ખરી વાત છે, તમે માનશો? એટલે જ તો DSC અને સજ્જતા સંઘ આપણા શ્રોતા સંમેલનમાં જે મિત્રો આવ્યા હતા એમને અને ફોન કે પત્ર લખનારા બધાને એક સલાહ તો જરૂર આપે છે કે ઘર કુટુંબની જરૂર જેટલા શાકભાજી અને અનાજ કઠોળ અચૂક વાવજો જ, એટલું કરશું ને તો પણ ઘણો મોટો ખર્ચ બચી જશે.
અને ઘણીવાર તો પૈસા હોય ને તોય વસ્તુ મળતી નહીં પૈસા, અને પછી જેવી મળે એવી ચીજ લઈને ગાડું હંકારવું પડે છે બેન.
અને આવું કઈ આપણી ખાવા પીવાની વસ્તુમાં જ નથી બનતું, ખેતીમાં જરૂરી એવું બિયારણ ખાતર કે દવામાં જો વેળાહાર ના જાગીએ તો આવી જ દશા થાય છે.
પણ તમે તો પહેલાથી જ આયોજન કરનારા છો, તમારે થોડું જ એવું બને.
હું મારી વાત નથી કરતો, મારા 2-4 શેઢા પાડોશી ને આવું બન્યું હતું.
સાચી વાત,
એમને એવું શેમાં થયેલું
મને પૂછો ને? નિંદામણ નાશક દવામાં.
એટલે
એમ કે ઈવડાઈ ખેડૂત નિંદામણ નાશક દવા લેવા નીકળ્યા ઘઉં વાવીન અઠવાડિયા પછી,
તો એમણે નિંદામણ ઉગે એ પહેલા જ એનો નાશ કરવા પહેલા પિયત સાથે એકરે 1 લિટર પેન્ડિમિથાલિન આપ્યું જ નહોતું.
બેન, એમ કર્યું હોત તો કઈ દુઃખ જ નહોતું.
તો એ લોકો એ તમને પહેલા કઈ પૂછ્યું જ નહીં?
અરે ભાઈ સાહેબ, ઈ તો કોઈ પૂછવા આવે ને એટલી વાતે નહીં જોતા, હામે ચાલીને સલાહ આલીએ ને કે પિયત વખતે પેન્ડી ના આલ્યું હો ને તો ખેતરમાં ચલાય એવું થાય તારે પંપમાં લઈને 2 હાર વચમાં છોટી નાખજો, પણ એમે ના કર્યું. બોલો,
હેંડો એ ટાઈમે જવા દઈએ, પણ ઘઉં ઉગીન 10 દાડાના થયા ત્યાં સુધી નિંદામણનો તો વિચાર જ ના કર્યો.
તાણ
અને લેવા ગયા તાણે પેલી ચીકણા તેલ જેવા પ્રવાહી વગરની કોઈક અજાણી કંપનીની દવા લઈને હેડ્યા.
ઓવા,
હવે એ દવાનું રિઝલ્ટ તો કેવું આવે?
ના ના, એવું તો કદી ના કરશો ખેડૂત મિત્રો. આમ પણ ઘઉં ઉગી ગયા પછી ચીલ, બલાડો કે ડુંગળો જેવા પહોળા પાનવાળા નીંદામણનો નાશ કરવા એક એકરે 8 જ ગ્રામ મેટ સલ્ફ્યુરોનની જરૂર પડે છે. હવે એ જો ચીકણા પ્રવાહી પ્રસારક વિનાની દવા હોય તો ઉત્પાદક કંપનીને એટલો ખર્ચ ઓછો થવાનો છે અને બજારમાં એ નીંદામણ નાશક એટલું સસ્તું જ મળવાનું છે. પણ જ્યારે એ નીંદામણ પર છાંટશું ત્યારે એ નીંદામણના પાન પર કે જમીન પર ઉગેલા નીંદામણ પર પૂરતું ફેલાશે નહીં. પરિણામે 20-30% નીંદામણ ઊભું જ રહેશે.
બેન, હું તો પેન્ડી મિથાલીને આ લિસ્સા પ્રવાહી હંગાથે જ છાંટવાનો આગ્રહ રાખું છું, કારણ કે એનાથી ઓછામાં ઓછા 3-4 દાડા તો જમીન ઉપર દવાનું પડ બંધાઈ રહે છે, એટલે જમીન મોયથી નેંદણ માથું ઊંચકી જ નહીં અકતું. બોલો,
તમારી સલાહનો બધા ખેડૂત મિત્રો અમલ કરવા જેવો છે.
અરે ઉમાબેન, પેલી કહેવત છે ને, ઘર કી મરઘી દાલ બરાબર. પેલા ખેતીવાડી વાળા સાહેબો કહેશે ને તો મોનશે, બાકી ગામનાનું કોઈ ના માનો.
ના રમાબેન, ખેતી કે પશુપાલન જેવા વ્યવસાયમાં અનુભવીનો અનુભવ તો ખૂબ કામ આવે છે. હું તમને ભાલ વિસ્તારની જ વાત કરું. ઘણા મિત્રોએ ચણાનું વાવેતર આ વખતે વહેલું કર્યું છે. શું કામ ખબર છે?
આ વખતે પાછોતરા વરસાદમાં કાંઈ ભલીવાર નહોતો, એટલે જમીનમાં બહુ ઊંડે હુધી ભેજ છે નહીં. વહેલા ચણા વાવી દીધા હોય તો પહેલો એકાદ મહિનો જમીનના ભેજથી નીકળી જાય અને પછી એકાદ મહિનો ઝાકળ પડે તો એટલાથી એ ચણા પાકી જાય.
ડોક્ટર પરાશરાજી કે સજ્જતા સંઘ અને DSCમાં પરેશભાઈ કે પછી લાલ આ સલાહ આપે છે.
પણ કહું છું, જ્યારે ઝાકળ પડે ત્યારે સુકારો આવવાની બીકે ખરી કને પૈસા?
એલા ભાઈ, સુકારાનો ઉપાય તો છે. ચણા હોય, જીરું હોય, બીજા શિયાળુ કઠોળ હોય કે દિવેલા હોય, ફૂગનાશક મેન્કોઝેબ અને કાર્બન ડેઝિમ લાવીને તૈયાર જ રાખવાનું. પેલું તો વાવણી પહેલા ભૂલ્યા વગર ફૂગનાશકની માવજત આપ્યા પછી જ વાવણી કરવાની, અને પછી જેવો ઝાકળ પડવા માંડે એટલે જીરું કે ચણા હોય તો પંપમાં લઈને જાડી ધારે છોડને નવડાવવાના, અને જો દિવેલા હોય તો થડથી મૂળમાં ડબલે ડબલે દવાવાળું પાણી રેડવાનું. સુકારો આવે શાનો?
સાંભળીને ખેડૂત મિત્રો, જેટલા આગોતરા પગલા લઈશું એટલું આપણા પાકને નુકસાન ઓછું થશે.
અરે એમણે તો છે ને ચણામાં લીલી ઈયર ના આવે ને, એટલા માટે અત્યારથી દવાઓ લઈ લીધી છે. બોલો, પેલી કઈ સાયફર મોથી?
સાયફર નહીં ભાભી, સાયફર મેથરીન ઇન્ડોક્ઝા કાર્બ. ચણામાં 15 દિવસ પછી લીલી ઈયળો આવવાની શક્યતા ખરી. એ વખતે જો વેળાસર 1 એકરે 120 ગ્રામ સાયફર મેથરીન અથવા એકરે 100 મિલીલીટર ઇન્ડોક્ઝા કાર્બ.
ટૂંકમાં એમ કોને કે 15 લીટરના પંપ દીઠ 12 મિલીલીટર સાયફર, નહીતર 10 મિલીલીટર ઇન્ડોક્ઝા છાંટી દઈએ તો લીલી ઈયળનો આવતા જ નાશ થઈ જાય.
પણ સાચી વાત કહું માં બેન, આ બધી દવાઓનો ખર્ચો છે ને બહુ વધી જ જોશે ભૈસા.
રમા બેન, એવું નથી. રાસાયણિક ખાતર કે રાસાયણિક નીંદામણ નાશક અથવા જંતુનાશકનો ઉપયોગ કર્યા વિના પણ ખેતી કરી શકાય છે, પણ એમાં મહેનત વધારે પડે છે.
ઉમાબેન, એવો નવો ચીલો ચાતરનાર તો કોઈક જ મળે.
પણ મળે છે તો ખરા જ. હો, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું ગામ છે સરભાણ, અને ત્યાંના સુશિક્ષિત ખેડૂત મિત્ર છે પ્રકાશભાઈ ગોરધનભાઈ પટેલ, કે જેમણે ચાત્યું છે નવો ચીલો. પ્રકાશભાઈને DSC અને સજ્જતા સંઘના એક કાર્યક્રમમાં જવાનું થયું. એમાંથી એમને પ્રેરણા મળી એટલે હવે રાસાયણિક ખાતર કે નીંદામણ નાશક વિના જ ઘઉંનું વાવેતર કરે છે.
અરે વાહ, તો એમનો અનુભવ જાણવા જેવો હશે.
એવું જ છે. સાંભળો પ્રકાશભાઈ શું કહ્યું છે.
લગભગ એમ તો 7 વર્ષથી દવા તરીકે પેસ્ટિસાઇડનો થોડો ઉપયોગ બહુ ઓછો કરું છું, ને રાસાયણિક ખાતર તો બિલકુલ જ નથી વાપરતો. અમુક સમયે જ કપાસમાં કે તુવેરમાં જરૂર પડે તો જ પેસ્ટિસાઇડનો યુઝ કરું છું. બાકી લીંબોળીનું તેલ ને આ જે બાયો આપણી જે વનસ્પતિમાંથી જે કઈ દવા બને છે સજીવ દવાનો ઉપયોગ કરું છું. ઘઉંનો ગયા વર્ષે આણંદ યુનિવર્સિટી પર સેમિનાર હતો ઘઉંનો 2 દિવસનો, ત્યાં હું ગયેલો ને ત્યાંથી મને થોડું એને પ્રોત્સાહન મળેલું. આપણે જે ખરાબાની જમીન કહીએ, અમારે જ્યાં બી કે એવું કચરું બહુ થઈ જાય, એ ખેતરમાં એક અખતરો કર્યો અને બીજા એક સારા ખેતરમાં IPBM નો અખતરો કર્યો. બંનેમાં મને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. વાવેતર પહેલા ઘઉંમાં આઈપીબીએમ પદ્ધતિ સાથે સોઇલ ટ્રીટમેન્ટ કરાવડાય. એ જૈવિક જ છે બધું, બેક્ટેરિયાથી. એટલે જે ઉભું ખળ હતું એ બધું જ કમ્પોસ્ટમાં ફેરવાઈ ગયું. 25 દિવસ એનો મને ટાઈમ લાગ્યો હતો. એનો 25 દિવસ પછી મેં એમાં ઘઉંનું વાવેતર કરેલું.
પણ પછી ઘઉંનો ઉતારો એકલો જ આવે છે?
હા, તો સાંભળો, એ પણ સાંભળીએ.
એમાં ઘઉંમાં ઉગાવો બીજા બધા કરતા બીજનું પ્રમાણ હું 50% વાપર્યું હતું. મેં ઉતારો મારે બીજા સરભન જે મારું ગામની કમ્પેરિઝનમાં ઇક્વલ જ ઉતારો મારે આવ્યો છે, બધા કર્યો છે. એનાથી જે આ પદ્ધતિ મેં અપનાવી એમાંથી જે એના તંતુમૂળના વિકાસ ને જે પીલા ફૂટવાનું અમે કહીએ એને, એ વધારે પડતા જે ગણીએ કે 10, 8, 10, 12 જેવા એક છોડ પરથી પીલા નીકળેલા, જમીન પોચીને એના કારણે પીએચ ઘણો એવો ડાઉન થઈ ગયો, જમીન સુધાર ના થઈ ગઈ, ઘઉંમાં ઉતારો મળી એને મળ્યો. સરપ્લસ બીજો એક મોટામાં મોટો બેનિફિટ સાહેબ મને એ મળ્યો કે નવા વર્ષે મેં ખેતરમાં કપાસ બનાવ્યો છે, ને કપાસ અત્યાર લગીને અમારા પેઢીમાં કોઈ નહીં જોયો એટલો કપાસ મેં મારો ડેવલપ છે. ઉપજમાં બીજા બધા જે કમ્પેરિઝનમાં ડાઈ યુરિયાનો ખર્ચા કરીને જે અમારા એરિયામાં જે ઉત્પાદન થાય છે એ લગભગ 45-50 ગણ વિંગે, એટલે એકરે 100 મણ જેવો ઉતારો તે મારે એટલો આવ્યો જ છે. ઉતારામાં કઈ ફરક નથી પડ્યો, પણ થોડી કામગીરી વધે. એ આ ગાયનો પેશાબ ગોળ ને એનું કરીને 200 લિટર પાણીમાં બધું નાખીને 6-7 દિવસ એને કોવડાવવા દઈએ છે, ને પછી એમાં બેક્ટેરિયા ડેવલપ થાય છે 5-6 દિવસ પછી, એટલે એને જમીન પર સ્પ્રે કરાવી દઈએ. આ વર્ષે એ રીતે જ ઘઉંનું વાવેતર કરવાનું છું. અમારે 15 તારીખે સાહેબ મારું વાવેતરની ટાઈમ છે, એટલે અત્યારે ખેતરની તૈયારી ચાલી રહી છે.
ઉમાબેન, પ્રકાશભાઈ જેવા ખેડૂતે બીજા ખેડૂતો માટે કઈ કહ્યું છે કે નહીં?
સંદેશો પણ આપ્યો છે, આવો સંભળાવો.
સત્તા સંઘ દ્વારા જે આયોજિત સેમિનાર હતો ને એના કારણે જ અમે આટલું કઈક જાણી શક્યા, ને એનો અનુભવ થી અમને ઘણો ફાયદો. મારી સાથે બીજા મારા મિત્રો છે એ બી આ પદ્ધતિ આ વર્ષે લગભગ 10 ખેડૂત નું અમારું ગ્રુપ બનાવ્યું છે. અમે 10 ખેડૂત આ વર્ષે આ રીતે જ ખેતી કરવાના છે. આ વસ્તુનો અખતરો કરી અને જમીન બચાવે, ખેડૂત ની માં છે અને માને બચાવીએ તો દીકરાનો એક ફરજ થઈ પડે છે. તો એ જમીન બચાવી હશે તો આ રીતે ખેતી કરશે તો જ જમીન બચશે. બાકી જમીન બંજર થવાની છે, વર્ષે વર્ષે ઉત્પાદન ઘટતા ચાલ્યા છે, ને એમાં આ રીતે કરવાથી પાછું ઉત્પાદનમાં જો જમ્પ મળતો હોય શા માટે ખેડૂત એનો ઉપયોગ ન કરે.
વાહ વાહ, ધન્ય છે તમને ને તમારી મહેનત ને.
ઉમાબેન, હવે કામ બાકી છે.
મને યાદ છે, ઇનામી સવાલ પણ પરેશભાઈ પાસેથી લેતી જ આવી છું. અને 3 મહિના સુધી અવાજ ઉઠલાનો તથા દીવાદાંડીના અંકનો લાભ મેળવવા વિજેતા થયેલા 2 મિત્રોના નામ પણ ડ્રો કરીને લેતી આવી છું. લો રમાબેન, સવાલ તમે વાંચો.
હા હા, લાવો. હા હા, તો મિત્રો, આજનો ઇનામી સવાલ એ છે, ચીકણા પ્રવાહી વિના નિંદામણ નાશક દવા છોંટવાથી કેટલું નુકસાન થાય છે?
સવાલ બરાબર સાંભળ્યો ને મિત્રો, ફરીથી બોલું છું. ચીકણા પ્રવાહી વિના નિંદામણ નાશક દવા છાંટવાથી કેટલું નુકસાન થાય છે?
બસ હવે મોડો જોડવા. 0 27 17 235 995 અને નોંધાવા માંડો તમારો જવાબ.
અને પત્રથી જવાબ આપવા સરનામું યાદ કરાવીએ તે પહેલા સાંભળી લો આ વખતના ઇનામી વિજેતા મિત્રોના નામ. લો, તમે બંને જાહેર કરી દો.
હા, તો મિત્રો, 3 મહિના સુધી અવાજ ઓટલાનો અને દીવા દાંડીના અંકનો લાભ લેનારા પહેલા મિત્ર છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામ વાવડીના વશરામભાઈ અર્જણભાઈ સોનારા.
અને બીજા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આંબલુન ગામના દાનસુંગભાઈ મકવાણા.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. ખાલી જવાબ પૂરતું જ નહીં, હા, બીજી કોઈ પણ મૂંઝવણ હોય તો પણ તમે પત્ર લખી શકો છો.
સરનામું તો ગુજરાત આખું જાણે છે. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
ફોન કે પત્રથી તમારી ખેતીને લગતી મૂંઝવણ ઉકેલવા જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા થઈ રહેલો આ નમ્ર પ્રયાસ છે.
બસ એનો લાભ લેતા રહેજો અને દર ગુરુવારે સાંજે 7:20 સાંભળતા રહેજો.
સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. એટલી ભલામણ સાથે કહી દઈએ,
નમસ્તે આવજો.